प्रवचन नंबर 687 तारीख 17/8/97 52 मिनिट प्रश्नो समयसार गाथा 2 ऊपर चर्चा।
देखो एक बात ऐसी है जो मैंने सोचना में उनको बताया, उसका एक प्रश्न मेरे पास आया पहला परसों आई थी इधर टेक में आपकी मान तो ये प्रश्न जब उस पर पूछा तो मैं थोड़े समझ गया कि आप प्रश्न किसी के पास से सुना हुआ है और उसको आशंका होती है तो प्रश्न पूछा आप ठीक है। तो मैंने कहा जो कलकत्ता और आप प्रकाश भाई है और मुंबई और आप पंकज भाई तो दो अपना ग्रुप का ही आदमी है वो जो है वो ये प्रवचन देते हैं तत्व स्वीकार करते हैं तो बात ऐसी है न्याय की बात ऐसी है कि पहला तो जिसके पास आप सुना टेप पे सुना हो पहले में तो मालूम होता है कि टेप किसकी है तो टेप और एने तुम्हारे प्रश्न पूछो अब आप प्रश्नों का जवाब हूँ आप तमने मूंझवण हो एना प्रश्न करी सको छो बीजाने पास सांभी में आई मैंने प्रश्न करो कि हूँ उत्तर आपवा बात करूँ जम के एक तो आप नानो ग्रुप है તમારા ભાઈએ ક્યાં વાંચન કરે છે અને પરિવારમાં કોઈ ગયા હોય એને પૂછા આવે તો પ્રશ્ન કરે એટલે મેં કહ્યું કે જે દ્રષ્ટિકોણથી જે વ્યક્તા એ પ્રશ્ન અરે ચર્ચા કરી હોય તો એ વ્યક્તિને કરવા પૂછો તો એ દ્રષ્ટિકોણથી જવાબ આપે કે મેં આ એંગલથી કહ્યું હતું હવે એ કયા એંગલથી કહ્યું હતું એ તો મને તો ખબર ન પડે કાંઈ અહીંયા આ પહેલા પ્રશ્નમાં સમજી ગયો વેદન એટલે વેદના એ પ્રશ્ન પહેલો પ્રશ્ન બધાને કહી દઉં કે વેદન આત્મા કે કિસ ગુણથી પર્યાય થાય જ્ઞાનમાં વેદન થાય છે કે આનંદમાં વેદન થાય છે એનો પ્રશ્ન છે સમજી ગયા ઓર વેદન ઓર વેદના મેં ક્યાં અંતર હોય વેદન અને વેદનામાં ક્યાં તફાવત હૈ એસા એસા પ્રશ્ન હૈ तो उसमें जो प्रश्न दूसरे की बात का है वो मेरे को नहीं पूछना और प्रश्न पूछो उस पर चाहूंगी मुझे कुछ ही रखो वो आने वाला है पंकज भाई आने वाला है पक्का तो मालूम नहीं था आइए प्रफुल्ला का फोन था उसने कहा રોહિત શર્મા તમારી પાસે આવવું છે કઈ પાસે આવવું છે તો કે તમારી પાસે હું તો વાંચન કરવાનું નથી તો ના ના પંકજભાઈ પાસે આવવાનું છે પંકજભાઈ આવવાના છે તો સારું કહેવાનું બધું બંધ છે આ ભાઈનો ફોન આવ્યો કે અમે 6 જણા આવીએ છીએ 6 જણા તદ્દન નવા છે સમજી ગયા નવા હોય એને પ્રત્યે કુદરતી આકર્ષણ મારું થાય તો મેં કહ્યું બહુ મોટું થઈ ગયું છે આ વખતે તમે એને ઇન્ફોર્મેશન આપ્યું છે તો ભલે આવે સાચી હવે પછી તમે કોઈ ફેરી આપો હું નહીં આપું કહી શકે હવે એમાં શારીરિક સ્થિતિ કમજોર રહે દિન પ્રતિદિન કમજોર હોને વાલી હૈ અભી તો ગુરુદેવ કા 9000 ટેપ હૈ ભાગ હૈ પ્રવચન बोध है। वो जो कोई किसी को आज आप चर्चा करो ठीक है, बाकी ये तो समुद्र में पड़ा जैन दर्शन समुद्र में सुनते समय ही वो अपने को न बैठे तो झूठा है ऐसा नहीं कर लेना, उसको पूछ लेना चाहिए फिर अन्याय था वक्ता प्रति।
तो सामान्य उपयोग तो निरपेक्ष है, सामान्य उपयोग तो निरपेक्ष है
बराबर निरपेक्ष है,
आ विशेष जे थाई छे ए विषय तो खुलासो आप
चार प्रकार पाणी में समझाई गयु, એમાં જે નાયક ભાવ છે અનાદિ અનંત ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે એટલે નિરપેક્ષ જ છે, નંબર વન નિરપેક્ષ બરાબર। બીજો ઉપયોગ પ્રગટ થાય છે સમયે સમયે, જેમ ઓરિસ્સાની સપાટી ઉપર સ્પષ્ટતા પ્રગટ થાય છે એમ ઉપયોગ પ્રગટ થાય છે, એ ઉપયોગ સ્વચ્છ છે, અશુદ્ધ શુદ્ધ નથી સ્વચ્છ છે, અને એ પણ નિરપેક્ષ છે, એને કોઈ કર્મનો સંબંધ થયો નથી થવાનો પણ નથી, સામાન્ય ઉપયોગ કહેવાય, એ પણ સ્વભાવ છે, એ બંધમોક્ષનું કારણ નથી ઉપયોગ, નંબર બે થયો। હવે નંબર ત્રણની એક વાત એવી છે, એ ઉપયોગમાં સ્વ પરનો પ્રતિભાસ થયા જ કરે છે, એ પણ સ્વભાવ છે, સાપેક્ષ હોવા છતાં નિરપેક્ષ છે, શું કહ્યું પડે
સાપેક્ષ હોવા છતાં નિરપેક્ષ
ઉપરનો પ્રતિભાસ લ્યાવશે ટપા લ્યાવશે તમે સ્વપરનો પ્રતિભાસ થાય છે ઉપયોગમાં એમ તો આપણે લીધું ને, તો સાપેક્ષ થઈ ગયું કે નહીં એક અપેક્ષાએ સ્વપરનો પ્રતિભાસ આપી લીધો તો સાપેક્ષ કહેવાય, પણ એ પોતાની સ્વચ્છતાનો સ્વભાવ છે એટલે એ નિરપેક્ષ છે,
સ્વભાવ છે એટલે નિરપેક્ષ
સ્વભાવ છે, જો સ્વભાવનો હોત તો સ્વપરનો પ્રતિભાસ થતાં એ વ્યવહાર થઈ ગયા, એ વખતે જ્ઞાન ને અજ્ઞાન પ્રગટ થાય, એ વખતે જ્ઞાન અજ્ઞાન પ્રગટ થતું નથી, બંધમોક્ષનું કારણ નથી, પ્રતિભાસ માત્ર બંધમોક્ષનું કારણ નથી, જેમ કે સ્વચ્છતા એનો સ્વભાવ છે, જ્ઞાનની પર્યાયનો સ્વતંત્ર સ્વભાવ છે, એમાં સ્વતંત્ર શક્તિની જરૂર નથી,
બરાબર
સ્વતંત્ર શક્તિ છે બીજી ઉપયોગ સિવાય, સ્વપરનો પ્રતિભાસ થાય છે એવી વિવક્ષાથી આપણે લઈએ, કારણ કે અહીંયા આવને જીગા છે પરમભાઈ, અહીંયા મોટાભાઈ, સ્વપરનો પ્રતિભાસ એવી વિવક્ષા લઈએ તો સાપેક્ષ થઈ ગયું કહેવાય,
સાપેક્ષ
થઈ ગયું, પણ એ સ્વ અને પરનો પ્રતિભાસ થાય છે એ એનો સ્વભાવ છે, જ્ઞાનની પર્યાયની સ્વચ્છતાનો એ સ્વભાવ છે કે એમાં સ્વપ્નો પ્રતિભાસ થાય, કરોડો અબજો વર્ષ પછી જે જીવને જે પરિણામ થવાના હોય એનો પ્રતિભાસ અત્યારથી થઈ ચૂક્યો છે, જેથી થાય તેની પ્રતિમા થાય એમ નથી, પ્રથમથી જ એટલે એ સ્વભાવ છે, એ સ્વચ્છતા એનો સ્વભાવ છે એટલે પ્રતિમા થયા કરે, બે પ્રતિમા થાય છે તો બંધમોક્ષનું કારણ નથી, એટલે સાપેક્ષને બદલે હવે નિરપેક્ષ થઈ ગયું,
એટલે
આ ત્રીજી વાત થઈ, હવે એ સ્વ પરનો પ્રતિભાસ થાય છે એવું એ જ્ઞાત્રા જ્ઞાન થાય છે. એવું એ જ્ઞાત્રા જ્ઞાન થાય છે એ સામાન્ય ઉપયોગની વાત છે. હજી એ જ્ઞાકાર જ્ઞાન થાય છે એ પછી જો એ જ્ઞાકાર જ્ઞાન સ્વતર પડે તો તમે જ્ઞાન પત્ર પડે તો વિચાર કા બંધ માર્ગમાં જાય ને કા મોક્ષ માર્ગમાં આવી જાય. આવી વસ્તુની સ્થિતિ છે.
જ્ઞાકાર જ્ઞાન સ્વ તરફ જાય તો સમજ
સ્વ તરફ જાય જણાય છે. હવે જાણનાર જણાય છે ખરેખર પર જણાતું નથી. હવે પર જણાતું નથી એ સમજાવવા માટેના ઘણા પ્રકારો જ્ઞાનનો ઉપયોગ કરે. જાણનાર જણાય છે પર જણાતું નથી. ખરેખર એના ઉડાણમાં જાતું વાત જુદી છે. એ પર જણાતું નથી એમ કે ત્યારે તો એનું કંઈક સમજી શકે. નિષેધની વાત કરે ને ત્યારે તો અસ્થિનું કંઈક જોર આવે. જાણનાર જણાય છે ખરેખર પર જણાતું નથી. અને હું તો પરને જાણું છું મારી બુદ્ધિ છે તો એ બુદ્ધિ મિથ્યા છે તારે એમ કે ને. હવે એના પછી અભ્યાસ કરતા એમ આવે અંદરથી કે પર પદાર્થનો પ્રતિભાસ થાય છે ત્યારે તો જ્ઞાનમાં આત્મા જણાય છે. પછી નિષેધ કરવાની વાત ક્યાં આવી? આવ્યો પર જણાય તો નિષેધ કરાય.
પ્રતિભાસમાં કેમ નિષેધ કરવો?
ક્યાંથી નિષેધ થાય? એ તો સ્વભાવ છે. પરને જાણે છે એનો સ્વભાવ માને છે. એ જ્ઞાનનો સ્વભાવ નથી, ઇન્દ્રિય જ્ઞાનનો સ્વભાવ છે. મોટી ભૂલ થઈ જાય. એટલે જ્ઞાકાર જ્ઞાનમાં નાયક જણે છે પણ જણાતું નથી કહેવાની જરૂર નથી.
છઠ્ઠી કથાનો મને જ્ઞાકાર જ્ઞાન
નાયક જણે છે.
દર્શન ઉપયોગમાં શું ઘટના બને છે?
દર્શન ઉપયોગમાં સામાન્ય અવલોકન છે એમાં બહુ મોટા ઉત્તર હજુ નથી. એના માટે દ્રષ્ટાંત આપે છે આચાર્ય ભગવાન કે તમે જંગલમાં જ ગયા તો બધું આમ જંગલના ઝાડવા દેખાય છે. બીજું કઈ સામાન એમાં આંબાનું ઝાડ ને આ પીપળાનું ને આ લીમડાનું એવું દર્શન ઉપયોગમાં નથી. પછી સામાન્યમાંથી વિશેષ ના હો આ આંબાનું ઝાડ છે તો વિશેષ થઈ ગયું, જ્ઞાન થઈ ગયું. સામાન્ય દર્શન ઉપયોગ નડી હો. દર્શન ઉપયોગ અભેદ નિર્વિકલ્પ છે અને જ્ઞાન ઉપયોગ સવિકલ્પ છે. એ ભેદ પાડીને જાણે, પણ ભેદ પાડીને જાણે એ જાણવાની વિક્ષાથી છે. જો એનો સવિકલ્પ સ્વભાવ ન હોય તો અર્થવિકલ્પ જ્ઞાન પ્રમાણ કહ્યું તો એનો અર્થ એવો કર્યો છે. અર્થ એટલે સ્વ અને પર આખું વિશ્વ બે આવી ગયું. એનું અવભાષણ પ્રતિભાષણ એનું આકારનું અવભાષણ તેનું નામ વિકલ્પ જ્ઞાન છે. સમજી ગયા? જો એ જ્ઞાનની પર્યાયમાં ભેદ પાડીને જાણવા ન હોય તો ભેદ જ્ઞાનનો શબ્દ કાઢી નાખવો પડશે. આપણે ભેદ જ્ઞાન બે પ્રકારના છે, સવિકલ્પ ને નિર્વિકલ્પ. પેલા સવિકલ્પ ભેદ જ્ઞાન હોય. ભરષ્ટિ કાકા કહે છે કે આ સવિકલ્પ ભેદ જ્ઞાન છે તો નાશવાન છતાં ઉપાધિ છે. પ્રાથમિક જીવોને બીજું ઉપાય નથી. દેહથી આત્મા જુદો છે, આત્માથી દેહ જુદો છે. ભેદ જ્ઞાન કરે તો એ જ્ઞાનનો વેપાર છે. સામાન્ય ઉપયોગમાં ભેદ જ્ઞાન કરવાની શક્તિ નથી. એટલે જ્ઞાન પૂજ્ય છે. જ્ઞાનને આત્મા કહ્યો છે, દર્શનને આત્મા કહ્યો નથી.
જ્ઞાનની પ્રધાનતા જ બધી વાતો છે. દર્શનની પ્રધાન
એનું કારણ છે કે એનામાં એ શક્તિ છે, વિભાગ કરવાની શક્તિ છે, એ ઉપાધિની શક્તિ છે. લક્ષણ ભેદે ભેદ છે એમ જાણી શકે જ્ઞાન. જ્ઞાન છે એ ખરેખર રાજા છે, ખરેખર તો જ્ઞાન અનાદિ અનંત આત્મ જ્ઞાન રૂપે પરિણમે છે. મીઠા દર્શન રૂપે પરિણમો જ નથી ને પરમ છે પણ નહીં, રાજ જ નહીં. ચૌદ પુસ્તા રૂપે પરણતો નથી આત્મા, ચૌદ ગુણસ્થાનના પ્રતિભાસ થાય છે એ તો જ્ઞાન છે. ચૌદ ગુણસ્થાન ક્યાં આત્મામાં છે? આત્માના પરિણામ નથી, અજીવના પરિણામ છે. અજીવનો પ્રતિભાસ થાય છે, અજીવ તત્વ ઉપયોગમાં આવતો નથી. તે અજીવ તત્વ જણાતો પણ નથી, પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ થાય છે જેમાં એ તો જ્ઞાન થઈ ગયું. તો એ જ્ઞાન તો કોનું છે કે આત્માનું છે? તો આત્માને જાણે કે પરને જાણે? જેનું જે હોય એ તે જ હોય. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. આ વિષય એવો છે કે એના માટે ટાઈમ લઈને અધ્યન સ્વાધ્યાય ચિંતન મનન યોગ મળે તો સત્સમાગમ સત્વિચાર સદવિચાર જેવો એની આવે વાત વ્યાત થાય તો બધા
આજે આઠ
મને કહ્યું તું સોમનાએ મને કે ઘણા પ્રશ્ન તમારી પાસે આવશે. એનું કારણ છે કે દીક્ષા ઘણી છે, એનું પ્રતિપાદન સત્યનું હોય તો અમુક દીક્ષાથી કરે એટલે ન બેસી ગયું છે. એટલે પૂછી
લેવાનું છે આઠ જ્ઞાન વગેરે એ વિશેષ શું લેવું
બે આઠે વિશેષ છે.
વિશેષ
સામાન્યમાં આઠ ભેદ નથી, સામાન્ય એક પ્રકારનું છે, વિશેષ આઠ પ્રકારના છે.
પ્રભુ એ વિશેષનો પણ સામાન્યમાં પ્રતિભાસ છે એમ સ્થાપના કરી શકાય?
હા, સામાન્યમાં જ પ્રતિભાસ થાય છે.
વિશેષનો પણ
વિશેષનો વિશેષ એટલે અજીવ, વિશેષ એટલે
અજીવ
અજીવ પરદેવ પરદેવનો પ્રતિભાસ ઉદ્યુ પણ થાય છે.
પ્રભુ આપણે તો હશે જ્ઞાન ને એટલે કહી દીધા
અજીવ જ છે, કઈ દીધા નહીં અજીવ જ છે. નવ તત્વ અજીવ છે, નવ તત્વ પરદેવ છે, નવું તત્વ રૂપે આત્મા પરિણમો જ નથી અત્યાર સુધી. આત્મા જ્ઞાન રૂપે પરણવે છે, જ્ઞાન રૂપે પરણવે છે એમ આવે ને જયારે ત્યારે એ નવ તત્વના ભેદથી છૂટો પડે. અરે એ તો પ્રતિભાસ છો જ મારો, હું ક્યાં પરિણમો છું? ખલા અંદર જોઈએ
હું પરિણમો નથી, પણ
ના પરણતોય નથી ને જાણતોય નથી ને કરતોય નથી. અવા યોગને કરનારી બધી વ્યવહારની વાત
તો નિર્વિકલ્પ સુધી આવી ગયા
ભાઈ,
નિર્વિકલ્પ સુધી પહોંચી ગયા.
સવિકલ્પ મને એવું જ બધા
એવું
અનંતકાળ કાઢ્યો એ મને
બરાબર. ગાડીને સીધી નિર્વિકલ્પમાં લઈને ઉભી રાખી, આ ગાડીને નિર્વિકલ્પમાં આવીને ઉભી રાખી દીધી.
તેલની ગાથામાં લખી છે કે જીવને અજીવના સંબંધથી જુઓ તો નવ તત્વ દેખાય છે, બાકી તો નવ તત્વથી ભિન્ને ચેતન ચમત્કાર માત્ર દ્રષ્ટિગોચર નવ તત્વ દેખાય છે. એ નવ તત્વ થાપીને ઉત્થાપવાના છે. એ નવ તત્વ થાપે એટલે શું થાય? અન્ય મતેનું ખંડન. નવ તત્વ ઉત્થાપે તો અનુભવ, થાપે ને ઉત્થાપે, થાપે ને ઉત્થાપે. ઘઉંમાંથી કોઈ એક ભેદ દેખાય તમને તો ભેદ નહીં થઈ ગયો કે નહીં તમારે
થઈ ગયો?
સમર દેખાય, સમર દેખાય તો ભેદ દેખાય, તો એ વખતે અભેદ દેખાય
ના દેખાય?
બોલ ક્યાંક
ભેદ દેખાય તે વખતે અભેદ ના દેખાય?
અભેદ ના દેખાય તો સમય તો શું થાય? તો પછી ભેદ ને છોડી દેવું, જોવાનું કે હવે જોઈએ રાખવું એ નહીં,
જોવાનું છોડી દેવું. આત્મા
હવે ક્યાં ભેદ ગયો? ભેદ તો ગયો.
ખરેખર બધું શાસ્ત્ર માં ખ્યાલ હતું. એક ભાઈ નો કાગળ ભરવો પડે એવો, તમે આદમ નો આધાર આપો તો મારું કામ થશે, મારી ભૂલ નીકળી જશે. અરે મેં કહ્યું તમારી પાસે આદમ છે, આદમ માં છે બધું, ગુરુદેવે આદમ માંથી કહ્યું છે, અમે આદમ ની સાક્ષી આપી નથી. મેં નવતો તો થાય ને એને પ્રતિમા બેસી જશે યથાર્થ અને સમજણપૂર્વક, પછી પ્રયોગ થશે તો અનુભવ થઈ જશે. અનુભવની ચાવી છે પ્રતિમા. મેં એમ લીધું છે સ્વપરનો પ્રતિમા થાય છે એનો અર્થ વિકલ્પ ના છે. સ્વપરને જાણે છે એવું જ્ઞાન નથી. મૂળમાં ત્યાં ઉભાષણ 124 માં એમ કહ્યું અર્થ વિકલ્પ જ્ઞાન એટલે શું? કે સ્વ અને પરના વિભાગ પૂર્વક ઉભાષણ એટલે એના આકારોમાં ઉભાષણ પ્રતિભાષણ ઝલક એનું નામ જ્ઞાન છે. એને જાણે છે એનું નામ જ્ઞાન. મારા વાંચવામાં કે વાંચવામાં આવતું હોય
ક્યાં? એમાં વિભાગ પૂર્વક શબ્દ શું સૂચવે છે?
એક તો બધી તૂટી જાય એટલે આ માટે કહે છે. બેને જાણું છું એમાં એકત્ર થાય છે, બેને જાણવામાં એકત્ર ઉભી થાય છે. હું તો એક જ વિભક્ત આત્માની વાત કરીશ. આ અનંત ગુણથી એક પણ અને આ બધાથી વિભાગ બિન પણ છે એવું હું છું. મૂળમાં છ ઉપાસન પ્રતિભાષ એટલે બેને જાણે છે એ કાઢી નાખવું. કોણ વાંચે કે સ્વપરને અવભાષણ બેને જાણે છે આવી કીધી એમાંથી કાઢી શકે એ તો જો એની યોગ્યતા હોય, કાં શાસ્ત્રમાંથી કાઢે અને કોઈ કાં જ્ઞાનીના યોગ્ય પ્રતિભાષણ શબ્દ મળી જાય તો કામ થઈ જાય. એટલે પ્રતિભાષનો અર્થ કર્યો છે સ્વપર પ્રકાશ. સ્વપર પ્રકાશક અર્થ કર્યો છે. સ્વપરનો ઉભાષણનો અર્થ કર્યો સ્વપર પ્રકાશક. પછી કાઉન્ટ કરનારે એમ કર્યો કે ના, એ અર્થ નથી બરાબર. ઉભાષણનો અર્થ પ્રતિભાષણ થાય છે બેનો. મને ક્યાં બધું થાય સમય સાચી બીજી
સંસ્કૃત મૂળમાં તો
પ્રતિભાષ શબ્દ કર્યો છે. મૂળમાં પ્રતિભાષ કર્યો છે પણ એને ખબર પડી કે આ સ્વપર જાણે છે. એ તો અજ્ઞાની તો જાણે છે એમ લખે ને, પણ એને પાસે એવું લખે બિચારો. પણ આપણે ક્યાં બુદ્ધિ ગીરવી મૂકી છે? આપણે સમજવું જોઈએ એમાંથી કાઢવું જોઈએ. આપણો આ કાઉન્સ કેમ કર્યો? બોલું જો સાચો હોત, સ્વપરને પ્રતિભાસ છે એ શબ્દ સાચો હોત તો કાઉન્સ કેમ કર્યો? માંથી સમય સાર લાવો ને ધ્યાન ખેંચાય તો બધું સાતર માંથી. જો ઉપરની વાત સાચી હો તો નીચેની વાત કેમ લખી એમ કહું છું.
બરાબર
ઉપરની વાત બરાબર નથી. સંસ્કૃત પ્રણાલીનો અર્થ થતો નથી. બહુ ભાષણનો અર્થ પ્રતિભાષણ થાય છે.
સંસ્કૃત ટીકા તો આચાર્ય અમૃતચંદની છે. સંસ્કૃત ટીકા તો આચાર્ય અમૃતચંદની છે. વધારે પ્રમાણિક છે.
પ્રમાણિક કહેવાય તો સંસ્કૃત હોય એ કરવું જોઈએ ને. એની ઈચ્છા પ્રમાણે સ્વપટ પ્રકાશક ક્યાં પ્રકાર છે. સ્વપટ પ્રકાશક એટલે દીવો જેમ સ્વપટ પ્રકાશક છે એમ. આત્મા ભલે ન હોય પણ જીવો તો સ્વપટ પ્રકાશક કરો કે નહીં. આ છોકરો ભલે છો દીવો થાય તો ઘડો ન જાય.
દીવો જ
આ પ્રકાર થયો તો આ બધું જણાય છે.
ભાઈ એની યોગ્યતા જ છે. એની પર્યાયમાં જયારે સફેદ થવાની યોગ્યતા હોય છે એટલે જ
નાયક છે.
જીવો એને જાણે કે જોડી પર્યાય એની પર્યાય શું કરે. ભીતની પર્યાય કઈ કામ કરે છે ને. શું કરી બેઠીએ છે નિરાતે.
બીજી ગાથા છે. સમયની વ્યાખ્યા છે. સાત બોલે સમય સામાન નિશ્ચિત કરે છે. બે દ્રવ્ય જેમ છ દ્રવ્ય નિશ્ચિત કરે છે એમ જીવ દ્રવ્ય નિશ્ચિત કરે છે. જીવ તત્વની પણ જીવ દ્રવ્ય નિશ્ચિત કરે સાત બોલથી. એમાં એવું બોલ આવ્યું પોતાના ને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય. સ્વને પરના જે આકારો હોય આકાર એટલે સ્વરૂપ. જેવું સ્વરૂપ હોય સ્વનું પરનું એમના આકાર કહેવાય. એનું સ્વરૂપ હોય એનું પ્રતિભાષણ પ્રકાશ. પ્રકાશવાનું સામર્થ્ય બોલો. પ્રકાશવાનું સામર્થ્ય નિરંતર હોય ને. કોઈ વખતે હોય ને કોઈ વખતે નિરંતર સ્વપરને પ્રકાશે છે. જો એકલા તમે સ્વપ્રકાશન કે કહો અને પરને જાણતો નથી તો એકાંત થઈ જશે અને કાન તો ખૂન થશે. અમારો આરોપ છે. આ તો કોણ હકે છે બંને જાણતો નથી. આ જ્ઞાન ને ઉડે ગયું કે કેવડી તો જાણે છે લોકો તને ખબર નથી કેવડી કે નહીં. પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એક રૂપ પ્રાપ્ત કર્યું છે એ ગુજરાતીનો અર્થ કોઈ કહ્યું. હવે એ અર્થ બરાબર નથી એમ કહેવા માટે એની કૌંસ ઉપયોગ કરે છે. અર્થાત જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે ઓમાં બધા આકારો પ્રકાશવાનું સામર્થ છે. આ કહે છે કે અનેક વસ્તુઓના આકાર એટલે સ્વરૂપ. જેવું સ્વરૂપ છે જળ ચેતન લાંબુ ટૂંકું કાટું મીઠું એ આકાર પ્રતિભાસે છે. એવા એક જ્ઞાનના આકાર રૂપ છે. અનેક આકાર હોવા છતાં જ્ઞાન એકાકાર છે. ભૂતવૈષ્ણવર્તન ત્રણ કાળના પર્યાયો સહિતનું દ્રવ્ય અને અનંત દ્રવ્યો એમાં પ્રતિભાસે છે તો એ અપેક્ષા એ તેને અનેકાકાર પણ કહેવાય. પણ અનેકાકાર હોવા છતાં પણ જ્ઞાન એક પણ આને છોડતું નથી. થોડા પામે છે એનું કારણ એ છે. વિરલા જાણે તત્વને વિરલા સાંભળે ભૂલ વિરલા પાસે આ બાદવાદનો વિષય નથી. સમજમાં મૂળમાં છે ઉપાસન છે. ઉપાસન ન કર્યો પ્રતિભાષણ કે જે ભાઈ છે ને તે લખેલું છે, સાઈન કરી છે, નીચે ગુજરાતી શંકા કરવી જોઈએ કે આમ કેમ કેમ ફરી ફેરવી નાખે છે કામ પગલા, કારણ શું છે, અર્થ કેમ ફેરવું, વાંચનારે વિચારવું જોઈએ. તો વિદ્વાન છે તો સાચું જોયું ને, પણ એ સાચું હોય તો નીચેનું ખોટું હોય, બે સાચું ન હોય. કેવળ બીજાનું સાંભળીને શ્રદ્ધા કરવી નહીં, કેવળ બીજાનું સાંભળી સાંભળીને કોઈએ શ્રદ્ધા કરવા જેવી નથી, એની હારે આત્મા મળવું છે, કેનારની હારે અને આગમ મળવું છે, ગુરુદેવ મળવું છે, પદ મળવું છે, જોખમ છે. સાંભળવું એ જોખમ નથી, ખરેખર તો જોખમ જ છે, પણ જોખમ નથી એ ગરીબ હતી. ગમે એનું સાંભળો અને બધાને આયા પ્રમાણવચન, પ્રમાણવચન એ ના હાલે. એક લાખ માણસ એની પ્રશંસા કરે, માનપત્ર આપે, એ તો જાજા માણસો એને માને છે, તો જ્ઞાની જોઈ ને. હા બાપુ કેવા ને, ના બરાડ બાપુ ગયા ને, માન ચલો કથા કરે, અરે ભાઈ અહીંયા તો જન્મતના અનુયાયી પંડિતો હોય એનો એકાંત એક એ છે, એમ આંખ વીચીને અને કાન બંધ કરીને યથાર્થ ન કરવું, પરીક્ષા કરી. કુંકુન ભગવાન અમરચંદ્રાચાર્ય કહ્યું છે કે જીવ બે પ્રકારના છે, એક આજ્ઞા પ્રધાની અને એક પરીક્ષા પ્રધાની, બે પ્રકારના જીવ છે. આજ્ઞા પ્રધાની તો ગતાનો ગત હાયલા કરે છે, આ પ્રમાણવચન પ્રમાણવચન પ્રમાણવચન, અને જૈન મતમાં એવો કીધું પરપંડિતમાં છે, નવ તત્વનું સિદ્ધાંત સમ્યક દર્શન છે, તત્વાર સૂત્રમાં ચોખ્ખું લખ્યું છે, પણ સમયકાળમાં એમ લખ્યું છે કે નવ તત્વનું સિદ્ધાંત મિથ્યા દર્શન, એનું શું કરવું, પણ કોણ પરીક્ષા કરે, ગરમ છે કે છે, નવું તત્વ સ્વરૂપે આત્મા છે એમ હૃદય તો મિથ્યા દર્શન, ઠીક ગુણપાત રૂપે ના તો કાંઈ નહીં, પણ શ્રવણ બીજા રૂપે તો આત્મા છે કે નહીં, મોક્ષ રૂપે તો છે કે નહીં, મોક્ષમાં થતો નથી, મોક્ષ સમજાય છે મોક્ષની પર્યાય.
અમૃતચંદ્રાચાર્ય કહે છે નવ તત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિ
કેવી રીતે કાઢવી,
પાછો જાય
પ્રતિપદમ એક રૂપ, પદે પદે પર્યાય પડે ભગવાન આત્મા એક રૂપ છે, અનેક રૂપ દેખાતા નથીજીને થઈ છે, અનેક રૂપ દેખાતા, અનેક રૂપે થાય છે કોણ કર્યું, એટલો જાદુ કહી દે કહેવાનું ને ભૂતકલના પરિણામ ને એની આજે જોડાયને સમજ બાંધે એ કાંઈ નહીં, હજુ છે નવ તત્વમાં ક્યાંય જીવનું લક્ષણ દેખાડો, નવ તત્વ છે કે એમાં સંવાદ બીજા ને મોક્ષ એ તો શુદ્ધ મળી છે ને, આ બધી વિતરાગી પડી એમાં જીવનું કે લક્ષણ છે, નાયક તો જીવનું લક્ષણ શું છે, વરમ પારણાવિક ભાવ જીવનું લક્ષણ છે, તો એ વરમ પારણાવિક ભાવ એમાં ક્યાંય નથી, સંવાદ બીજા ને મોક્ષ કોઈમાં ઉપસમ કોઈમાં ક્ષોપસમ ને ક્ષાયિક ક્ષાયિક લક્ષણ છે, જીવનું લક્ષણ જ ઈચ્છા એક, કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય ઈચ્છા એક. જીવનું ક્યાં લક્ષણ છે? જીવ ન હોય તો કઈ જીવના પરિણામ તો ખાય કે નહીં, એ પરિણામને જીવ કરે કે નહીં, એને વેદે કે નહીં, વેદ તો વેદ તો જાણે કે નહીં, અનેક પ્રકારના કોણ વેદે ને કોણ એને જાણે પ્રભુ. પ્રતિભાસ મારી ગયો અજ્ઞાનમાં,
જ્ઞાન મધ્યસ્થ થઈ ગયો પ્રતિભાસમાં. પરમ પારાયણ ભાવે દસમું તત્વ થયું ને? હવે
તત્વ નવ જ છે, નવું તત્વ છે, એ અજીવ છે. જીવનું લક્ષણ પરમ પારાયણ ભાવ છે. જીવ બે પ્રકારના નથી, જીવ એક જ પ્રકારનો રહ્યો, બે પ્રકારના થયા. લક્ષણ ભેદે ભેદ કર્યું છે, લક્ષણને લગતો એક સત્તા છે, એમાં બે ક્યાં છે? પરમ પારાયણ ભાવ જુદો અને જીવ જુદો એમ છે. દસમો નથી, એમાં સ્વસ્તિકા કરે આઠમ તત્વ કઈ જુદો છે. આ એક જ જીવ છે, એકો હમ બસ. શંકા ન ઉઠે પણ આશંકા તો થાય, આશંકા થાય એટલે પ્રશ્ન
મૂંઝવણ છે, એટલે મૂંઝવણ છે એટલે પૂછલે.
પણ કોક પ્રતિપાદન કરે ને કોક જવાબ દે એ મને ગમે.
છેલ્લે તો ભાઈ ગુરુ પાસે આવે ક્યાં જાય, આપણે ચરણો સભા ક્યાં જાય, વર્તમાનમાં તો બીજા કોઈ દેખાતા નથી તો ક્યાં જાય પછી.
અમે બે નેટો ચડી નહીં રહીશું, કંપનીને પણ અમે બેસાઈ રહ્યા છીએ. તમારી પાસે છે તો ચર્ચા ચાલુ રાખો, ભાઈને કહ્યું તમે ચર્ચા ચાલુ રાખો. એ માટે ભેગા થાય પાંચ પછી માણસ તત્વ ચર્ચા થાય, વાત્સલ્ય વધે, વિગેરે રાખીને વાણા તાણાનું જ્ઞાન કરો તો વાંધો નહીં, પણ કપડું લઈને પછી એને હાથમાં રાખી એક એક ના તાર જુદા પાડી અને આમ ઢગલો કરશો
તો પછી કપડા નહીં બરાબર.
માર્પિક પાસે સમજાવે ગાંધીજી સીધી જ નહીં. પાંચ મિનિટ છે. કોઈને કઈ પ્રશ્ન હોય તો કરો, બીજો તમને કઈ અંતર પ્રશ્ન આવ્યો તો કાઢો. કઈ વાત
સમય સાથી નહીં. 13મી ગાથામાં જીવ અજીવના કરતા કરમપણાની માનતાથી નોતકની ઉત્પત્તિ થાય છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધની સંબંધથી.
નિમિત્ત નૈમિત એક સંબંધ દેખીને કરતા કર્મની ભ્રાંતિ થાય છે. બસ એક છે તો જીવ અજીવને નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવો છે. અહીંયા તો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય તો જ એ નવ ઉભા થાય છે. પણ એ નવ ઉભા થતા કરતા કર્મની ભ્રાંતિ થઈ જાય છે. જેમ કે પાણી છે ઠંડુ અને એની યોગ્યતા છે ઉષ્ણતાની પર્યાયની પાણીની, અને એમાં નિમિત્ત છે અગ્નિ, તો એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો ને. તો ભ્રાંતિ શું થઈ કે અગ્નિથી પાણી ગરમ થઈ, એ ભ્રાંતિ થી મોટી. એને નિમિત્ત નૈમિત સંબંધ ઉડાડ્યો. નિમિત્ત નૈમિત્તિક સંબંધ સ્થાપે તો કરતા કરતી ભ્રાંતિ ન થાય. પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં તો પરનો સંબંધ આવશે. માટે એ સંબંધ પણ મારે, હું પ્રલંબન સ્વભાવે આત્મા છું, મારા પ્રલંબનમાં નિમિત્તે શું જ અપેક્ષા છે. ભૂલપાપ રૂપે પ્રલંબે એમાં કર્મના ઉદયની અપેક્ષા નથી. અમારો યોગ થાય
એટલે કયો ભૂતાર્થી જાય.
એટલે આગળ ભૂતાર્થ શબ્દ વાપરો છે ને, ભૂતાર્થ ભૂતાર્થથી નવ તત્વને જાણતા સમય દર્શન. એ ભૂતાર્થ શબ્દ આગળ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આદ્ય મંગળ છે. મિથ્યાત્વના પરિણામ પણ ભૂતાર્થથી જો તો સમય થઈ જશે. ભૂતાર્થથી જોતા આત્મા એનો કરતા છે, એ અભૂતાર્થી. માલ એપ્લાય કરો, બોક્સ પાય કરો, ઉતારથી જોતું બોક્સ નથી. જીવને તો ભૂતાર્થી જોવો, પણ પરિણામને ભૂતાર્થી જોવો. એમ એમાં આગળ ભૂતાર્થ નહીં, નવ તત્વને જાણતા. ભૂતાર્થ નહીં, એક તત્વને જાણતા એમ નહીં, પાછો છે. તો ભૂતાર્થથી છે ભૂતાર્થ નો વિષય, અને ભૂતાર્થ ને કેમ જાણવું, સંકેત થવાયો ભૂતાર્થ નો વાંચ્ય છે. ભૂતાર્થ નો વાંચ્ય છે, એમાં ભૂતાર્થ ની ધ્વનિ છે. થવાયો અને કરનાર, થવાયો અને કરનાર. થવાયોગમાં ક્ષણ ઉપાદાન લીધું, મનોમાં નિમિત્ત કરતા થયું. આત્મા ઉપાદાન પણ એ કરતા નથી અને નિમિત્ત કરતા નથી. નવ તત્વના બહુ ઊંચી ગાતા છે.
અકર્તા કાઢી લીધો,
સુરક્ષિત કાયમ માટે અનાદી અનંત.
હવા
યોગ એ ભૂતાર્થનું વાંચ્ય છે. નાયક ને તો લાગુ પડે નહી, નાયક તો છે ને, છે એને તો લાગુ પડતું નથી. પરિણામ ને ભૂતાર્થી જોયા એમ કે છે, પણ પરિણામ અભૂતાર્થી નો વિષય છે ને. એ અભૂતાર્થી ના વિષય ને ભૂતાર્થી થી જો ને તો અંદર માની જશું. બહુ ગંભીર શાસ્ત્ર છે.
એટલે ભાઈ 13મી ગાથામાંથી 11મી ગાથા કાઢી લીધી.
સરવાળે તો 11મી ગાથામાં જ આવું જોઈએ. બહુ તત્વનો પ્રતિભાસ થાય છે. સ્વાયોગ છે પણ હું કરનાર નથી. ક્ષણિક ઉપાદાન, ક્ષણિક ઉપાદાનમાં પણ એવું છે. અત્યારે એ કરતા એક વૈભાવિક શક્તિ કઈ છે, અને કોષ્ટિકા એ વૈભાવિક શક્તિનું બીજા રૂપે પ્રતિપાદન કર્યું છે. અંતરગર્ભી પર્યાયનું પરિણામ શક્તિ અશુદ્ધ ઉપાધા જરાક. હવે અશુદ્ધ ઉપાદાન કહે એનું કોઈ કરતા ન હોય,
ઉપાદાન કહી દીધું
કર્મના ઉદયથી પણ નહીં અને જીવથી પણ નહીં. ક્ષણિક ઉપાદાનને જોવું એ ભૂતાત્મ્ય થઈ ગઈ. ચેક કરતી આપણે બગીચામાં ગયા નાખી દીધું બે પ્રકાર છે, અશુદ્ધ ઇન્દ્રિયોમાં યોગ્યતાઓ પડી છે. હવે સકાળે બહાર આવવા પહેલા અહીંયા પ્રતિવાદ પ્રથમ થઈ ગયો છે, ગજબની વાત છે. એ
બરાબર
મોક્ષ થયો નથી, શક્તિરૂપ છે અને પ્રગટ થવાનું છે, નક્કી છે. એ છતાં પ્રતિભાસ થઈ ગયું છે. વર્તમાનમાં બહુ દેખાય, વર્તમાનમાં કેવું નથી, પગડ થવા પડે દર્શન થઈ જાય. એ તો નજરની વાત,
નજરની મોક્ષ સમજાય છે એટલે મોક્ષનો પ્રતિભાસ થાય છે.
આત્મા બહુ સ્વરૂપ છે, બસ જ્ઞાન એમ કેવું છે કે આત્મા બહુ સ્વરૂપ છે. તો એને જો બોલે મોક્ષે પર્યાયને જોર બંધ કરે, જોર બંધ ક્યારે કરે કે એ મોક્ષની પર્યાયનો પ્રતિવાદ થાય છે. મોક્ષની પર્યાય સાપેક્ષ છે ને, એનો જ્ઞાનમાં પ્રતિવાદ થાય છે. મોક્ષની પર્યાયનો પ્રતિવાદ થાય છે ત્યારે જ્ઞાન કોને જાણે છે? મોક્ષને જાણે છે કે
આત્માને?
આવી અંદરની વાતો શું કેવું કોને કેવું આવી બધી વાતો છે. ગંભીર થઈને જરા બધું સાંભળવું જોવું વાંચે. કોણ છે રાજાજી? કર્મથી ન થાય ને આત્માથી ન થાય તો શું છે? એના જવાબ કરો. અંતરગર્ભી પર્યાય રૂપ પ્રગટ શક્તિ ના સકાળે પ્રગટ થાય, એ સકાળે પ્રગટ થાય ત્યારે એનું વિમુખ જ હોય, કર્મની સન્મુખ જ એનું હશે. એવી યોગ્યતા એનામાં પડી છે કે પ્રગટ થશે ને એટલે સત્સંગ થશે જ નહીં, પ્રસંગ થઈને ઉત્પન્ન થશે એટલે રાખ્યો. પછીની પર્યાયમાં એવું થશે કે શુદ્ધ પર્યાય પ્રગટ થવાનો, શુદ્ધ પર્યાય પ્રગટ થશે ને એ સત્સંગ જ નીકળશે, બહાર પ્રસંગ થશે જ નહીં. એ ક્ષણિક શુદ્ધ ઉપાદાન એની શક્તિથી થઈ છે, આત્માએ શુદ્ધ પ્રિય કરી નથી. ઉપાદાન કયો એટલે કરતા ન હોય કોઈ, નૈમિતિક નથી. નૈમિતિકમાં તો નૈમિત ભૂતાર્થી જ જોવે, તો મોક્ષને પણ ભૂતાર્થી જોવાનું કહ્યું ને, બધી કયું કહ્યું.
મેં
સામે નિમિત્ત હોય અને નિમિત્તના લક્ષ્ય જે રાજાજી પ્રજ્ઞાન થાય એમ નામ નૈમિત્તિક બરાબર છે. હવે એ જે પરિણમન શક્તિ છે પર્યાયની, એને પર્યાયના ધર્મથી જો તો એ નિમિત્તની અપેક્ષા વિનારાગ થાય છે, નિરપેક્ષ. એ પર્યાય સ્વભાવ છે, પર્યાયનો વિભાવ સ્વભાવ, પર્યાય સ્વભાવ ને પર્યાયનો વિભાવ સ્વભાવ, અને વિતરાગ ભાવ પ્રગટ થાય પર્યાયનો સ્વભાવ ભાવ, સ્વભાવ ધર્મ છે
એ પણ નિરપેક્ષ છે.
પટેલ છો રૂટી સાહેબ, બે માણસ આપણે બીજા બેઠા જ હાથમાં છે ને, મોહન પટેલ ને મારે વિતરવા
રાજને કર્મના ઉદયની અપેક્ષા નથી.
જે સ્વયં પડવે છે એને નિમિત્તની અપેક્ષા ન હોય, સ્વયં પરિણમે છે ત્યાં સુધી ને જવું જોઈએ તો નિમિત્તથી થાય છે એ છૂટી જાય, અને સ્વયં પરિણમે છે તો આત્માથી થાય છે એ ચલી છૂટી જાય, કરતા બધી છૂટી જાય. સ્વયં થાય છે, મારાથી થાય, આપણાથી થાય તો આપણે રાગ કામ કરી વિતરાશ કામ કરીએ ને. સાહેબ બપોરે તો